దేవ్యా కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం రఘుతత్వలోచనదాయకం.
శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్, రాజ్కోట్, రవివార్ తారీఖ 5 అక్టోబర్ 2008. శ్రీమద్ రాజచంద్ర వచనామృత్ క్రమవార్ పత్ర స్వాధ్యాయ పత్రాంక 506. ముంబై, వైశాఖ్, 1950. శ్రీ తీర్థంకర్ ఆది మహాత్మాయే ఏం కహ్యూ చే కే జేనే విపర్యాస మటీ దేహాదీని విషయ థయేలీ ఆత్మబుద్ధి અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે, એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. તથાપિ તેથી ન્યૂન એવા વિરતિ આદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પરમ કૃપાળુ દેવે પરમાર્થ માર્ગની સાધનાની અંદર ઘણા ઘણા રહસ્યો અનુભૂતિના આધાર ઉપર, અનુભવના આધાર ઉપર પત્રમાં ઉદ્ઘાટિત કર્યા છે. જે શાસ્ત્રનો સાર કહી શકાય, સિદ્ધાંત એક વાત છે અને એ સિદ્ધાંતને ચરિતાર્થ કરવામાં આવતી સાધના અને એ સાધક જીવને એના માર્ગની અંદર, સાધનાના માર્ગની અંદર જે જે ભયસ્થાનો આવે, જે જે પ્રશ્નો એની સામે ઉપસ્થિત થાય, ત્યારે કેટલીક વાર સિદ્ધાંત કામ લાગતા નથી, સાધક હલી જાય છે. કોરું જ્ઞાન, શુષ્ક જ્ઞાન એ ક્યારેય આત્મ સાક્ષાત્કારમાં સહાયરૂપ થતું નથી. એની સાથે રહેલી એની જે કેટલીક રહસ્યની ચાવીઓ છે જેને ગુરુગમ કહેવાય છે, એ ગુરુગમ જ્યાં સુધી પ્રાપ્ત થયું ન હોય ત્યાં સુધી સિદ્ધાંતમાં તો જીવ અટવાઈ જશે. એવો એક જબરદસ્ત વાત અહીંયા પરમ કૃપાળુ દેવે આ પત્રના પ્રારંભમાં કીધી છે અને એ કહ્યું છે, એ કહે છે આપ કૃપાળુ દેવનો આપણને ઉપકાર વેદાય કે શ્રી તીર્થંકર આદિ મહાત્માઓ એમ કહ્યું છે. અત્યારે તો તીર્થંકર આદિ છે નહીં અને જે છે એના શાસ્ત્રો તો આચાર્યોએ રચ્યા છે, પણ એ મહાત્મા તીર્થંકર આદિ મહાત્માએ એના સાનિધ્યની અંદર જે હશે એમને જે કહ્યું હશે એ વાતનું સ્મરણ કરીને પરમ કૃપાળુ દેવ કહે છે, શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી, વિપર્યાસ, વિપર્યાસ એટલે અવળું ભાસવું, તે મિથ્યા મતિ થવી, તે વિપરીત વિચારણા થવી, તે આ જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે. વિપર્યાસ મટ્યો એટલે શું? આત્મા આત્મા પરિણામી થાય. વિપર્યાસ હોય ત્યાં સુધીની અવસ્થા શું? તો એને દેહાદિને વિશે આત્મબુદ્ધિ હોય અને આત્મભાવને વિશે દેહબુદ્ધિ હોય. આ જીવનું વિપર્યાસપણું છે જેને શાસ્ત્રીય શબ્દ મિથ્યાત્વ કહે છે. એકને એક પોતાની જ્ઞાન સંપદા છે, પોતાની બુદ્ધિમત્તા છે, વિચાર શક્તિ છે, પણ અવળું ભાસે, ઉલટું ભાસે, વિપર્યાસ લાગે. દેહમાં આત્મબુદ્ધિ થાય, એમાં જ પોતાનો અહંભાવનો એને સાક્ષાત્કાર થતો હોય અને આત્મામાં દેહબુદ્ધિ ભાસે. આત્મભાવને વિશે દેહ બુદ્ધિ એની નિત્યતા ન ભાસે, એનું શાશ્વતપણું ન ભાસે, એના ગુણો છે, એના ધર્મ છે એ ન ભાસે. જેવો દેહ એવો જ આત્મા અને આત્મા એ જ દેહ, આવો એની સનાતન જન્મોજન્મની શ્રદ્ધા. જ્યારે જ્યારે આ જીવે દેહ ધારણ કર્યો છે, જ્યાં જ્યાં જન્મ્યો છે અને જે જે પ્રકારે દેહ ધારણ કર્યો છે, ત્યાં આ જીવને તે દેહ પ્રત્યે આત્મબુદ્ધિ થઈ છે. આ વિપર્યાસ. એ તિર્યંચના ભાવમાં ગયો, કૂતરા બિલાડાના ભાવમાં ગયો, સસલા કાગડાના ભાવમાં ગયો, સાપ ગરોડીના ભાવમાં ગયો, ત્યાં પણ એને પોતાના એ દેહાધ્યાસને કારણે એને પોતાપણું જ ત્યાં માન્યું છે, ક્યારેય એને એનું પરપણું ભાસ્યું નથી. એ જ્યાં જાય ત્યાં એને એવી આત્મબુદ્ધિ, તે દેહ, તે દેહના અભિમાન અને તે દેહ સંબંધી જે ચીજો છે એની સાથે એનો અહમ ભાવ અને મમત્વ ભાવ એમ નેમ ચાલ્યું આવે છે. અનાદિકાળથી સંસાર ચાલ્યું આવે છે, ગતિ આ ગતિના પરિભ્રમણ ચાલ્યા આવે છે, પ્રત્યેક પ્રકારની યોનિની અંદર એ જન્મ લેતો આવ્યો છે, વિવિધ પ્રકારના દેહને ધારણ કરતો આવ્યો છે અને અનંત જન્મ મરણને આરાધના કરતો કરતો આ જીવ જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં ત્યાં એણે જે જે દેહ રૂપ ધારણ કર્યા તેના પ્રત્યે એણે અભિમાન કર્યું, પોતાનો પણ ભાવ કર્યો. આ જ એનું વિપર્યાસ બુદ્ધિ અનાદિકાળથી છે. એ ક્યારેય આત્મા આત્મ પરિણામી થયો નથી. એટલે કે દેહ હોવા છતાં હું દેહ નથી, અને આત્મા મને દેખાવા ન હોવા છતાં હજુ મને ભાસ્યમાન થયો નથી, છતાં હું દેહ તો નથી જ, પણ દેહમાં રહેલી કોઈ અદભુત શક્તિ છે એને આત્મા જ્ઞાનીઓએ કહ્યો છે એવો હું છું. ભલે મેં આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી, પણ મારા ગુરુએ જાણ્યો છે, મારા પ્રભુએ જાણ્યો છે. આ જેને શ્રદ્ધા છે એને ત્યાં દેહાધ્યાસ મટી ગયો છે. દેહ તે તો હું નથી એટલું તો નક્કી જ છે, હવે હું શું છું એ પ્રયત્ન પછી કરવાનો છે, પણ દેહ તે જ હું છું તો એ આત્મ સાક્ષાત્કારના પ્રયત્નમાં ક્યારેય જોડાઈ શકે નહીં. કારણ કે એની વિપર્યાસ બુદ્ધિ હોવાને કારણે એને ક્યારેય આત્માની સમીપતા ભાસે જ નહીં. એવો પુરુષ જેનો વિપર્યાસ બુદ્ધિ મટી ગઈ છે, દેહમાંથી આત્મબુદ્ધિ ટળી ગઈ છે અને આત્મામાંથી દેહબુદ્ધિ ટળી ગઈ છે, અને જે પુરુષ, જે આત્મા આત્મ પરિણામી થયો છે, કેટલો જબરજસ્ત એનો વિકાસ કે જે આત્મ પરિણામી થયો છે, અનાદિકાળનો વિપર્યાસ એનો મટી ગયો, અનાદિકાળની દેહ વિશેની આત્મબુદ્ધિ જેની ટળી છે અને આત્મા વિશેની દેહબુદ્ધિ જેની સમાપ્ત થઈ છે, આવા જ્ઞાની પુરુષ એની વાત કરે છે. એ જ્ઞાની પુરુષનું ભયસ્થાન બતાવે છે. જો શુષ્ક જ્ઞાનની અંદર આવા જ્ઞાની થયા હોય તો આ ખ્યાલ નહીં આવે કાંઈ. એવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેવો જ્ઞાની પુરુષ? જેનો અનાદિકાળનો વિપર્યાસ ભાવ મટી ગયો છે. વિપર્યાસ અનાદિકાળનો મટી ગયો, હવે તો સમ્યકત્વ પ્રાપ્ત થયું. આત્મા વિશે આત્મબુદ્ધિ, દેહ વિશે દેહબુદ્ધિ, આત્મા આત્મ પરિણામી થયો, સંકેતિ થયો આ જીવ, સમ્યક દ્રષ્ટિ થયો, આત્મજ્ઞાની થયો. એવા જીવ માટે કહે છે કે એવા જીવને પણ, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. સંકિતિ જીવને પણ જાગૃતિમાં રહેવું યોગ્ય છે. જ્ઞાન થાય એટલે કર્મ નાશ પામે એવો સિદ્ધાંત નથી. પૂર્વે અજ્ઞાનથી, મોહથી, પ્રમાદથી બાંધેલા કર્મો, એનો ઉદયકાળ આવે તો એ વિપાક પરિણામને ભજે છે, અને કર્મનો વિપાક થતા એ સ્થિતિ સંયોગોની રચના સ્વયં થાય છે. કર્મનું પણ એવું અચિંત્ય સામર્થ્ય છે, એ ટાળી શકાતું નથી. એ સુખદ પણ હોય, દુઃખદ પણ હોય, અનુકૂળ પણ હોય, પ્રતિકૂળ પણ હોય, શુભ પણ હોય, અશુભ પણ હોય, સાતાકારક હોય, અસાતાકારક હોય, ઇષ્ટ હોય, અનિષ્ટ હોય, બધી જ પ્રકારની સંભાવના છે. જ્ઞાન થયું છે, વિપર્યાસ મટી ગયો છે, દેહથી હું ભિન્ન છું, છતાં એવા જીવને પણ પ્રારબ્ધનો વ્યવસાય છે, જ્યાં સુધી ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. પ્રારબ્ધ તો આવશે, પ્રારબ્ધ એટલે કર્મનો ઉદય થવો. તે કર્મના ઉદય અનુસાર સ્થિતિ અને સંયોગોની રચના થવી, તે એવા સંયોગો જીવનની અંદર આવતા જાય, એવા સંબંધોની અંદર જે આ તમે ધાર્યું જ નહોતું, તારું ધારેલું કાંઈ થતું નથી, તારું કરેલું થાય છે. તે ધાર્યું નહોતું, પણ કર્મ કરવાથી થાય છે, ધારવાથી નહીં. મેં તો આવું નહોતું ધાર્યું, તે ધાર્યું હોત ને ત્યારે તો તું કર્મ કરત નહીં. એટલે કહ્યું કે ધાર્યું તો ધનની ધરનું થાય, તારું ધાર્યું થાય નહીં, તારું કર્યું થાય. જેવા કર્યા એવા ભોગવવા પડે. તો એ કે છે કે એને ત્યાં સુધી, જ્યાં સુધી આ વ્યવસાય ઉદયમાં છે, કર્મો સંપૂર્ણપણે ક્ષય થયા નથી. આત્માના ગુણને અવરોધ કરે, આવરણ કરે, અડચણ કરે, બાધા કરે એવા કર્મો જ્યાં સુધી ઉદયમાં છે એને પ્રારબ્ધ વ્યવસાય કહે છે. ત્યાં સુધી આવા પુરુષે પણ સંકેતધારી, સમ્યક દ્રષ્ટિ, જ્ઞાનવંત, આત્માના અનુભવી, આત્મપરિણામી એવા પુરુષને પણ જાગૃતિમાં રહેવું યોગ્ય છે. સાહેબ, આવા પુરુષને જાગૃતિમાં, આવા જ્ઞાનીને? અમે તો સમજીએ છીએ કે સમ્યક દર્શન થયું ને જાદુનો ખેલ પતી ગઈ, વાત પૂરી, લાકડી ભરી ગઈ. કૃપાળુ દેવ સમજાવે છે, જ્યાં કેવળ શબ્દનું ને વાચા જ્ઞાન છે ને, ત્યાં એમ કે સંકેત થયું એટલે પતી ગયું. અહીંયા આ જ્ઞાની કે છે, ઉભો રે, સંકિત થયું, તારો વિપર્યાસ મટી ગયો, કર્મ ટળ્યા? જો કર્મ ટળ્યા નથી તો કર્મનો સિદ્ધાંત પણ સમજી લે કે કર્મ જ્યાં સુધી છે તે કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. એનો સ્વભાવ છે પરિણમશે, અને પરિણમશે તો એ જેવે રૂપે બાંધ્યા હશે તેવા રૂપે જ એ ફળ આપશે. માટે તારે જાગૃત રહેવું યોગ્ય છે. કારણ શું? એટલું સરસ કારણ આપે છે. આ વાતને એવી બેસાડી દેવી જોઈએ, ખૂબ સમજી લેવી જોઈએ. વચનામૃતની અંદર સિદ્ધાંત કરતા રહસ્યને સમજવાનું. એ કે છે, કેમ કે, કારણ શું? જ્ઞાની પુરુષને પણ સતત જાગૃતિ શા માટે કીધી? એને તો આત્મજ્ઞાન થઈ ગયું છે, એને તો દેહ ને આત્મા ભિન્ન છે એમ બિલકુલ સ્પષ્ટ દેખાય છે, અનુભવમાં છે. એનો વિપર્યાસ અનાદિનો ટળી ગયો છે. હવે આપ એને જાગૃતિની વાત શું કરો છો? તો જાગૃત જ છે, આત્મભાવમાં છે. તો કે ના. કેમ કે અવકાશ પ્રાપ્ત થયે, અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. અવકાશ પ્રાપ્ત થયે, જેવો કંઈક જરાક આત્મ સ્વરૂપની અંદરથી ઉપયોગ બહાર ગયો એટલે અવકાશ ઉત્પન્ન થયો, વિભાવનો અવકાશ થયો, સ્વભાવમાંથી જરા ખસ્યો, અવકાશ પ્રાપ્ત થયો. જેમ કેટલી જગ્યાએ કે છે ને કે સેજ જો હવા દાખલ થઈ જશે તો બુદબુદા થઈ જવાના, માટે એર ટાઈટ કરો. જો હવાનો અવકાશ થયો તો ત્યાં જીવાતો ઉત્પન્ન થવાની, બેક્ટેરિયા ઉત્પન્ન થવાના, વસ્તુ બગાડ થઈ જશે. લીકેજ ઇઝ ડેન્જરસ. પછી આપણા ફ્રીજમાં હોય, પછી આપણા કોઈ પણ પ્રકારના કોઈ થર્મોમીટર હોય, કોઈ પણ પ્રકારના આપણે બ્લડ પ્રેશર માપવાનું હતા, ક્યાંક અવકાશ આવી ગયો તો ઓલ રિઝલ્ટ નીલ. ક્યાંય અવકાશ ઉત્પન્ન ન થવા દેવો જોઈએ. જ્ઞાની કે છે, ઉપયોગની ધારા આત્મજ્ઞાનની છે, પણ જો અવકાશ પ્રાપ્ત થઈ જાય, ક્યારે? પ્રારબ્ધનો વ્યવસાય ઉદયમાં છે, અને તે સમયે પ્રારબ્ધ ઉદયમાં આવ્યું અને અવકાશ પ્રાપ્ત થયો. ઉદિત પ્રારબ્ધ અનુસાર જીવને કર્મમાં જોડાવવું પડ્યું છે, પણ જાગૃતિ ખસી ગઈ તો અવકાશ પ્રાપ્ત થયે, અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. અનાદિનો વિપર્યાસ છે જે અત્યારે આત્મપરિણામી થતા ખસ્યો છે, એ પણ જો આની અંદર ફરીથી પાછો જીવ એમાં અવકાશ લેશે તો એ અનાદિ વિપર્યાસનો ભય પાછો, વિપર્યાસ એટલે પાછું ફરી વિપરીતપણું, ઉદય કર્મમાં પણ મારાપણું આવી જાય. ઈચ્છા કર્મમાં તો છે જ, પણ ઉદય કર્મની અંદર પણ જ્યારે ઉદય આવે, જે ઉદય માત્ર પ્રારબ્ધના યોગે છે, જ્ઞાની એને પોતાથી પર જાણે તો એને ત્યાં અવકાશ ઉત્પન્ન થવા દેતા નથી, અને જો જરાક અલ્પતા હોય જ્ઞાનની ઉપયોગની તો ત્યાં એ ઉદિત પ્રારબ્ધની અંદર પણ મારાપણાનો ભાવ આવી જાય, આ મારું છે, અને ત્યાં એ વિપર્યાસ, એનો ભય, એનો હેતુ ભય થસ, ભયનો હેતુ કે ત્યાં આવી ઉદય કર્મો ભોગવતા નવીન કર્મો ન બંધાય, આત્માને સચેત રાખવો એવો મહત્પુરુષોનો બોધ છે. જબરજસ્ત 51 અને 55 પત્રની અંદર આ વાતને બહુ સરસ રીતે મૂકી છે કે ત્યાં ભય છે કે આવેલું કર્મ ઉદયમાં છે એની સાથે જોડાઈ ન જવાય, જો જોડાઈ જવાશે તો ત્યાં અવકાશ ઉત્પન્ન થશે વિપર્યાસનો, એવા ભયનો હેતુ કૃપાળુ દેવ કે છે અમે જાણ્યો છે. કોણે જાણ્યો છે? અહીંયા વાત છે તીર્થંકરોએ. જો વાક્ય આખું છે પાછું ભૂલાઈ ન જાય. તીર્થંકર આદિ આ કે છે, આ શ્રીમદ રાજચંદ્ર કે છે અમે નથી કહેતા, તીર્થંકર આદિએ કહ્યું છે કે એ રહેવું યોગ્ય છે, કારણ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. એ વાત આખી બધી આવી એ તીર્થંકર આદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે ત્યાં ભયનો હેતુ છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે, એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. તથાપિ તેથી ન્યૂન એવા વિરતિ આદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. શું કહે છે? ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્મા. ચાર ઘનઘાતી કર્મ વ્યવચ્છેદ કયા સ્થાન ઉપર થાય? 13મા ગુણસ્થાનક ઉપર. અરિહંત અવસ્થામાં, જીન અવસ્થામાં, કેવડી અવસ્થામાં, સર્વજ્ઞ અવસ્થાની અંદર આ જે છે સ્થાન 13મું ગુણસ્થાનક, ત્યાં ચાર ઘનઘાતી કર્મ, આત્માના ગુણોને અવરોધ કરનાર, આત્માના ગુણોને બાધા કરનાર, આત્માના ગુણોમાં અંતરાય કરનાર એ બધા કર્મો જ્યાં છિન્ન થયા છે, એક પણ કર્મ આત્માના ગુણને આવૃત કરનાર રહ્યું નથી, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે અરિહંત છે એ સહજ સ્વરૂપ પરમાત્મા છે, એને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે, ત્યાં કોઈ ભય નથી. શું કામ નથી? કારણ કે અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી, અનાદિનો વિપર્યાસનો જે આત્માનો દોષ છે, અનાદિ વિપર્યાસપણું જ્યારથી એનો પ્રાદુર્ભાવ થયો છે, અનાદિ જીવ ક્યારથી છે? અનાદિથી. અને કર્મનો સંયોગ ક્યારથી છે? અનાદિથી. આ એકરૂપ ભાવ ક્યારથી છે? અનાદિથી. આ વિપર્યાસ ભાવ ક્યારથી છે જીવમાં? અનાદિથી. તો કે છે એવા તીર્થંકરને, સહજ સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપ તીર્થંકરને અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થયું છે. હવે એનું બીજ ખસી ગયું, એ અવસ્થાની અંદર એનું વિપર્યાસનું બીજ એ નિર્બીજ થઈ ગયું, અને જેનું બીજ ગયું એનો કોઈ વિકાસ, અંકુર, એનો કોઈ વૃદ્ધિ થઈ શકે નહીં. તો તીર્થંકર પરમાત્મા 13મા ગુણસ્થાનક ઉપર જે સર્વજ્ઞ સહજ પરમાત્મા છે, એનો જે અનાદિ વિપર્યાસ છે, એ અનાદિ વિપર્યાસ એનો નિર્બીજપણાને પ્રાપ્ત થયો છે, ત્યાં સુધી પહોંચેલા એટલે 12મા ગુણસ્થાનક સુધી. તેથી ન્યૂન એવા, તેથી ન્યૂન એટલે 13માંથી ન્યૂન, 4થાથી શરૂ થયા. કેમ કે આત્મપરિણામી જીવ થયો કયા ગુણસ્થાનકે થયો? 4થા ગુણસ્થાનકે, સંકિત સમ્યક બીજ. આવું મળવાનું 4થાથી શરૂ થયું 12મા સુધી. તેથી ન્યૂન ગુણસ્થાનકે વર્તતા, ગુણસ્થાનકની વાત મૂકી છે, એક સ્પષ્ટ સમજણ આપી છે કે જે ક્રમ છે આખો આત્મા વિરતિ આદિ, આ વિરતિથી શરૂ થયું છે. 6ઠું ગુણસ્થાનક એ સંપૂર્ણ સર્વ વિરતિનું ગુણસ્થાનક છે, વિરતિથી શરૂ થયું છે. એ વિરતિ આદિ ગુણસ્થાનક પણ એ હજુ સહજ પરમાત્મા સ્વરૂપેનું થયું નથી એટલે અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થયો નથી ત્યાં સુધીની જે અવસ્થા છે એવા જ્ઞાનીને તો એવા જ્ઞાની એટલે ચોથા ગુણસ્થાનકથી વીરતીધારી ચોથા ગુણસ્થાનકથી બારમા સુધીના અંત સુધી એવા જ્ઞાની પુરુષને આ જ્ઞાનીની જ વાત કરી છે એવા જ્ઞાનીને કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે આ જાગૃતિ કોના માટે કીધી જ્ઞાની પુરુષ માટે આત્મપરિણામી થયા છે એના માટે અનાદિનો વિપર્યાસ જેનો મટી ગયો છે તો પણ એનો ભયનો હેતુ છે જો એ અજાગૃત રહ્યો જો અવકાશ આપ્યો એને જો એ ચૂકી ગયો જો પ્રમાદ કર્યો અવકાશ પ્રમાદથી થાય આ પ્રમાદનું સ્વરૂપ કે એક સમયનો પણ જો અવકાશ આપીશ તું અને પ્રારબ્ધના ઉદયની અંદર જો એની અંદર તારું વિપર્યાસ પણ થોડું આવ્યું તો અમે એનો હેતુ જાણ્યો છે એનો ભય છે એ ભય છે એ વિપર્યાસ પણ તારા સંકેતને પણ ભૂલાવી દે માટે એથી ઓછા ન્યૂન ગુણસ્થાનક વીરતિ આદિ ગુણસ્થાનક એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે જો જ્ઞાનીને આ જાગૃતિ કીધી હોય પરમ કૃપાળુ દેવે જે વાત મૂકી છે લખી છે એ તો આપણે ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીરે ગણધર ગૌતમને બોધ આપ્યો કે હે ગૌતમ સમય માત્રનો પણ પ્રમાદ ન કર ગૌતમ જ્ઞાની મહાત્મા કે નહીં ગૌતમ આત્મપરિણામી મહાત્મા કે નહીં છતાં ભગવાન ગૌતમને માધ્યમ બનાવીને કહે છે કે હજુ કેવળ જ્ઞાન થયું નથી ચાર ઘનઘાતી કર્મ છિન્ન થયા નથી ત્યાં સુધી હે ગૌતમ તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર પ્રમાદથી જીવના આત્માના ઉપયોગમાં અવકાશ ઉત્પન્ન થશે અને એ અનાદિ વિપર્યાસના ભયનો હેતુ અમે જાણ્યો છે એમ ભગવાન મહાવીર કહે છે કે અમે જાણ્યો છે તીર્થંકર કે છે એટલે તીર્થંકરે એના ગણધરને કહ્યું કે ચાર જ્ઞાનના ધણી સમય માત્ર પણ પ્રમાદ ન કરશો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે આ જાગૃતિ બીજી નથી કીધી દૂધનું ધ્યાન રાખજો ઉભરાઈ ન જાય એ જાગૃતિ નથી અહીંયા રસ્તામાં ચાલતા જોજો અથડાઈ ન પડશો કોઈ સાથે એ જાગૃતિ નથી શરીરની સુરક્ષા દેહની મમતા એની જાગૃતિ નથી અહીંયા દાગીના પહેર્યા છે જરા સાચવજો ખિસ્સામાં ભાર ઘણો છે જરા સાચવજો એની વાત નથી આત્મજાગૃતિની વાત કરે છે જ્ઞાની પુરુષો અધ્યાત્મ માર્ગની અંદર જ્યાં જ્યાં ઉપયોગની વાત આવે જ્યાં જાગૃતિની વાત આવે ત્યાં આત્મજાગૃતિની વાત આવે અને એ આત્મજાગૃતિ પોતાના સ્વરૂપ સંબંધિત છે શરીર સંબંધિત નથી હું ચૈતન્ય ઘન એવો આત્મા છું જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય આ બધા મારા ગુણો છે આને કંઈ બાધા ન પહોંચે મારા સ્વરૂપને કંઈ આવરણ ન આવે કર્મો ઉદયમાં આવે પણ મને વિપર્યાસનું કારણ ન બને મારું આત્મભાન ત્યારે ભૂલાય નહીં એને જ્ઞાનીઓ કહે છે ઉપયોગની જાગૃતિ એ આત્મજાગૃતિ છે ઉપયોગની જાગૃતિ એ આત્મજાગૃતિ આવા જ્ઞાનીઓને પણ ક્ષણે ક્ષણે અને કાર્ય કાર્ય જાગૃતિનું રહસ્ય તીર્થંકર પરમાત્માએ જ્ઞાની પુરુષોને પ્રકાશ્યું છે પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજભાવની જાગૃતિ રાખવી આ જ્ઞાની એનું ઉદાહરણ આપે છે કે કઈ દશાના જ્ઞાનીને આ જ્ઞાની આ તીર્થંકર મહાત્માએ આ ચેતવણી આપી છે આ સતર્કતા આપી છે પ્રમાદવશ 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષ 131 આ 14 પૂર્વનો એક પ્રશ્ન આવે છે કે 14 પૂર્વનો અભ્યાસ કરનાર આટલો પ્રખર મેઘાવી એ જ્ઞાની અંશે ન્યૂનતા રહી ગઈ એની, એટલે મૂળ વસ્તુનું જ્ઞાન ઓછું. અંશેનો અંથ એનો એક પાઠ ચૂકી ગયો, એક પ્રકરણ બાકી રહી ગયું એમ નથી. 14 પૂર્વનો અભ્યાસ કર્યો, પણ 14 પૂર્વના અભ્યાસના સારરૂપ મૂળ વસ્તુનું જ્ઞાન 139 મૂળ વસ્તુનું જ્ઞાન એ રહી ગયું. એ મૂળ વસ્તુનું જ્ઞાન રહી જવાના કારણે એટલો એને પ્રમાદ આવ્યો અભ્યાસની અંદર કે મૂળ વસ્તુનું જ્ઞાન અંશે રહી ગયું. એને જ્ઞાની પુરુષે ત્યાં પ્રશ્ન કર્યો છે ખંભાતના મમુક્ષુએ કે આ કેમ શાસ્ત્રમાં આવી વાત આવે છે કે 14 પૂર્વનો અભ્યાસી પણ અનંત નિગોદને લાભે? આ શું વાત છે? આ જ્ઞાનનો મહિમા ક્યાં ગયો? આ જ્ઞાનનું સામર્થ્ય ક્યાં ગયું? તો આ જાણવાનું ફળ શું? જ્ઞાનીએ ત્યાં જવાબ કૃપાળુદેવે આપ્યો છે 139 પત્રમાં. બે પ્રશ્ન છે એમાં, બીજા પ્રશ્નનો છે. પહેલો પ્રશ્ન આત્માના શુદ્ધ અંશની વાત છે, 8 પ્રદેશો નાભી પ્રદેશના રૂચક પ્રદેશની વાત છે. અતિ ગહન, અતિ સંક્ષિપ્ત અને અતિ સૂક્ષ્મ કૃપાળુદેવના વચનામૃતની અંદર એટલી એટલી વાતો છે. શાસ્ત્રોના શાસ્ત્રોનું મંથન કરી નાખીએ તો પણ એમાંથી આ રહસ્ય આપણને માત્ર ગ્રંથ વાંચનથી પકડાય કે નહીં, અદભુત છે. પણ ઉપયોગપૂર્વક, જાગૃતિપૂર્વક, ચિત્તની એકાગ્રતાને આમાં જોડીને જો કૃપાળુદેવના વચનો વાંચીએ તો એની અંદર રહેલું જે રહસ્ય છે એ એટલું બધું પ્રકાશિત થાય છે કે આવી વાત અમારા લક્ષમાં નથી કે 14 પૂર્વનો અભ્યાસ કરનાર પ્રમાદને કારણે અવકાશ ઉભો થયો, સ્વાધ્યાયમાં પ્રમાદ કરવામાં અવકાશ ઉત્પન્ન થયો અને મૂળ વસ્તુનું લક્ષ્ય ચૂકી ગયો. અલ્પ એટલે માં લખ્યું છે, અલ્પ એટલે કોઈ એક શાસ્ત્ર બાકી, થોડા પાના રહી ગયા, થોડા પેરેગ્રાફ રહી ગયા એમ નહીં. આખે આખો અભ્યાસ થઈ ગયો 14 પૂર્વનો, પણ એમાંથી કાંઈ એ મેળવી શક્યો નહીં. મેળવવાનું શું હતું? પોતાના સ્વરૂપનું જ્ઞાન, મૂળ વસ્તુનું જ્ઞાન કે હું આત્મા છું, એનો મેળવું. આખા શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી ગયો, ગાથા રહી ગઈ યાદ, શબ્દો યાદ રહ્યા, દ્રષ્ટાંતો યાદ રહ્યા અને કથાઓ યાદ રહી અને ઓહો ને આહા યાદ રહ્યું. કાંઈ મળે એ કે છે કે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે. અંશે ન્યૂન નો અર્થ 139મો પત્ર વાંચી લેવો, એ અત્યારે આપણે અહીંયા લઈ શકીશું નહીં, આપણે લેવાઈ ગયો છે. વાંચવો ફરીથી, આના સંદર્ભમાં વાંચવો, આપણો સ્વાધ્યાય વધુ દ્રઢ કરો, વધુ સ્પષ્ટ કરો. જે વાત કહી છે એ વાતને ફરીથી પુનઃ પુનઃ સ્મરણમાં લ્યો કે 14 પૂર્વના અંશે ન્યૂન જાણ્યા આનો મતલબ શું? અહીંયા તો છે જ કે પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંત કાળ પરિભ્રમણ થયું છે. આ વાત કેવી રીતે છે? 139માં જવાબ આપ્યો છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજભાવની જાગૃતિ રાખવી. આવા જ્ઞાની પુરુષ તો એથી એને સ્વાત્મા કહે છે કે તો પછી જેને વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે. જગતના વ્યવહારો, સંસારનું સ્વરૂપ એના વિશે હવે એ કેવો છે? અનાસક્ત. એને વિરતિના પરિણામો જાગ્યા છે, એની અંદર વિરક્તિના અંકુરો ઉગ્યા છે અને એને જીવનમાં, એના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય જાગ્યો છે. આવા પુરુષે જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય, આવા પુરુષને જેમાં વિરક્તિના પરિણામ છે, વૈરાગ્યના પરિણામ છે, અનાસક્ત બુદ્ધિ જેની થઈ છે, કુટુંબ આની અંદર જ આવશે આગળ કે ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. આવો વૈરાગ્ય થયો હોય, અનાસક્ત બુદ્ધિ થઈ હોય, વ્યવહારમાં કોઈ રસ ન રહ્યો હોય, રૂચિ ન રહી હોય, પણ જો પ્રારબ્ધનો ઉદય આવ્યો હોય, કેમ કે પ્રારબ્ધનો ઉદય આપણે રોકી શકતા નથી. સૂર્યના ઉદયને રોકી શકાય કદાચિત, જ્ઞાનીઓ કહે છે કે કદાચિત સૂર્યના ઉદયને રોકી શકાય, પણ પ્રારબ્ધના ઉદયને રોકે. એવું વર્તમાન આધુનિક યુદ્ધ અને એટોમિક એજની અંદર એવા સ્થાનો પણ છે કે જ્યાં સૂર્યનો કિરણનો પ્રવેશ અસંભવ છે. ત્યાં કર્મનો ઉદય થાય કે નહીં? અને અહીંયા મોત માંડ્યું હોય તો મરે કે નહીં? મરે. હિટલર મેરો, પરીક્ષિત રાજા મેરો, તક્ષક આવીને રહ્યો. સૂર્યના ઉદયને રોકી શકાય. વર્તમાન વિજ્ઞાન કદાચ એટલું સુધી પાવરફુલ બને, પણ શાસ્ત્રો કહે છે કે કર્મના ઉદયને રોકી નહીં શકાય. તું ગમે તે ગુફામાં જા, પાતાળમાં જા, કે ગમે તેટલી સ્વર્ગની ઊંચાઈ પ્રાપ્ત કરી લે, પણ કર્મના ઉદયને કોઈ રોકી શકતું નથી, કોઈ ટાળી શકતું નથી. એ અવશ્ય મેવ એનું પરિણામ આપીને રહે છે. એ સમયે ઉદય આવે તો તારી પાસે એક જ સામર્થ્ય છે કે તને જે આત્મભાવ થયો છે, આત્મ પરિણામ થયું છે, વિપર્યાસ બુદ્ધિ ટળી છે, ત્યારે ઉદયની સાથે જોડાતો નહીં. ઉદય ગમે તેવો હોય, ગમતો પણ હોય અને અણગમતો પણ હોય, ઈષ્ટ પણ હોય અનિષ્ટ પણ હોય, શાતાકારી પણ હોય અશાતાકારી પણ હોય, પણ ઉદય છે. મારી કઈ ઈચ્છા નથી, મેં કઈ ઈચ્છ્યું નહોતું, એની મેળે પ્રસંગ એવો ઉભો થયો, ખબર નહોતી, કોને ખબર, ભોમાંથી ભાલા નીકળે એમાં રોગ આવી ગયો, વ્યાધિ આવી ગઈ, કોઈ એવી સાલી લોટરી લાગી ગઈ, સુખદ પણ થાય, કરોડો રૂપિયા આવે, ધરતીમાંથી ચરુ મળે, બધું થાય. અહીં કઈ ભયની ચિંતા નહીં કરવાની, આનંદના પ્રસંગો બને. અને કોઈ આવીને હાથણી આપણા ઉપર કળસ જોડે અને કે જા આજનું રાજ તને હોયપું, તો પણ તું એ ઉદયમાં પણ ક્યાંય જોડાતો નહીં. આ તો એમ કે એ બરોબર છે, રોગ આવે તો ન આપણે, પણ હવે રાજ મળતું હોય કે છોડાય, ચરુ મળતો હોય, લોટરી લાગી ગઈ હોય, અરે ભાઈ જ્ઞાન થયા પછી હું આત્મા છું અને વ્યવહારમાં મને અનાસક્ત બુદ્ધિ થઈ છે, તો શું સુખદ વ્યવહાર મને માન્ય છે અને દુઃખદ માન્ય નથી? એવું અનાસક્ત બુદ્ધિ તારી છે? તારી અનાસક્ત બુદ્ધિનો પરિચય શું?
રજકણ કેરી દીવૈ માનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
અજ્ઞાન દશા રજકણ પ્રાપ્ત થાય કે વૈમાનિક દેવની રિદ્ધિ પ્રાપ્ત થાય, ઈશ્વર પ્રસન્ન થાય. રાજાને કહ્યું માગ માગ, કઈ નથી જોતું, આ તારી રાજ્ય લક્ષ્મી એ પણ વ્યવહારમાં પ્રપંચ રૂપ છે, હવે આપવું હોય તો મને એનો સ્વપ્ન પણ ન આવે ક્યારે આ રિદ્ધિ સિદ્ધિનું, બસ એવી નિર્મળતા તું મને મારા ચિત્તની દે. સપનામાં પણ હું વૈવાહિક સુખની, પદાર્થના સુખની ઝંખના ન કરું, સપનામાં આવું ચિત્તની નિર્મળતા તું મને આપ, જો પ્રસન્ન થયો હો તો હે પ્રભુ આપ મને. ભગવાન બુદ્ધ એની ધર્મસભામાં બેઠા છે અને બધા લોકો કંઈ ને કંઈ માગે છે અને એને તથાસ્તુ કરી દે જાય છે. એક ખૂણામાં બેઠેલો ને પૂછ્યું, બોલો કે આ કલાક દોઢ કલાક ત્યાં સાહેબ એ એક આવ્યો નથી, બધા આવી ગયા તમારી પાસે. એ કે છે મારે મળવું નથી, બાકીના તો બધા ચિઠ્ઠી મોકલે છે, અમારે કામ છે, અમારે કામ છે, અમારે મળવું જ છે, હવને લૂંટી લેવું છે, કંઈક જોઈ છે. આને કહ્યું કે તારે કાંઈ ભગવાનને મળવું નથી, ભગવાને બધાને આજ પાડી છે, તો કે મારે કાંઈ નથી, કાંઈ જોતું નથી, મારી કાંઈ માગણી જ નથી. તો કે પ્રભુ તને બોલાવે છે, હવે તું પ્રભુ આગળ નહીં, હવે તો પ્રભુ તને બોલાવે છે. પ્રભુ કે જે બોલાવો એને મારે એના દર્શન કરવા છે. ભાઈ શું છે તારો ભાવ શું છે? તો કે પ્રભુ આપના સત્સંગમાં આવ્યો છું અને મને અત્યારે કંઈ જ માગવાની ઈચ્છા નથી, અને આપની પ્રસન્નતા હોય તો હવે પછી જન્મોજન્મ સુધી કોઈ પણ ચીજ માગવાની ઈચ્છા જ ન જન્મે એવું મને વરદાન આપી દો. તમે તો આજે છો, પણ મને ક્યારે મારા જીવનની અંદર આ જગતના પૌદ્ગલિક પદાર્થો એના સુખની માગવાની ઈચ્છા પણ જાગૃત ન થાય એવું વરદાન મને આપો, માગવાની ઈચ્છા જ નડે. અદભુત દશા હોય છે. સાચું જ્ઞાન પરિણમન થાય ત્યારે તને અનાસક્ત તું થયો હો અને પ્રારબ્ધનો ઉદય આવે. જો સમજવા જેવું ચીજ છે, આપણા જીવનમાં બની શકે એવી ઘટનાઓ છે એટલે એના ઉપર આપણે વિશેષ કહીએ છીએ. કેમ કે કૃપાળુ દેવનો બોધ એ માત્ર શાબ્દિક બોધ નથી, વ્યવહારિક છે. એ કહે છે કે તને અનાસક્ત બુદ્ધિ થઈ હોય વ્યવહારને વિશે, કે હવે મેં જાણી લીધું સંસાર અસાર છે, હવે આમાં કઈ સાર નથી, આનાથી આત્માનું કલ્યાણ નથી, આ બધું ડાપણ આવી ગયું તારું, અને પછી પ્રારબ્ધનો ઉદય થયો અને એ ઉદય કદાચ અનુકૂળ આવી ગયો તો મુખ સત્સંગ પડતો, આવો લાભ કેદી મળે? કયો લાભ? આર્થિક લાભ. અત્યાર સુધી કયા લાભની પાછળ ગાંડો હતો? આત્મિક લાભ. મુખ આત્મિક લાભ બાજુમાં. અનાસક્ત થયો છે જેની બુદ્ધિ, એવા પુરુષને પણ જો ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી. એને શું વિચાર કરવો કે આ જે ઉદય છે એ નિવૃત્ત જલ્દી થાય, જલ્દી નિવૃત્ત થાય, જે સંયોગો ઉત્પન્ન થયા છે એ યથાશીઘ્ર નિવૃત્ત થાય. રોગ ના હોય તો સમજાય, વેદનાના હોય તો સમજાય, દુઃખના હોય તો સમજાય, વ્યથાના હોય તો સમજાય, પીડાના હોય તો સમજાય, પણ આનંદના હોય તો, ભોગના હોય તો, ઐશ્વર્યના હોય તો, પદના હોય તો, પ્રતિષ્ઠાના હોય તો, યશના હોય તો નિવૃત્ત થાય? ના ના, રે કાયમ રે. જો આ જીવ કેટલી સૂક્ષ્મતા મૂકી છે આત્મ જાગૃતિની. એ કહે છે કે ત્યારે પણ તને વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ હોય તેવા પુરુષે પણ, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી. આ વાત બેસે? ખૂબ અનુકૂળતાનો ઉદય આવતો જાય, આપણો મહિમા ગવાતો જાય, આપણી મોટાઈ વધતી જાય, આપણા સત્કાર પૂજાના ભાવ દિન પ્રતિદિન ચડિયાતા થતા જાય, ત્યારે એ ભાવ આવે કે હું ક્યારે આમાંથી નિવૃત્ત થાઉં? આ બધા બંધનો છે, ઉપયોગની જાગૃતિ ચૂકાવે એવા છે. અવકાશ આપશે પ્રમાદ છે, અવકાશનું કારણ છે. નો એ પૂજાદિની જો કામના રે. આ ભગવાનનો મૂળ માર્ગ તો જ સાંભળજો, નહીં તો સાંભળતા જ નહીં. આજે તો જીવનમાં મળ્યું છે પ્રારબ્ધને કારણે, એના તરફ અનાસક્ત થઈ જવું એ તો સરળ છે. પણ જે સંયોગો મળ્યા નથી અને કલ્પના કરે તો આ જીવનમાં મળી શકે એમ નથી, એવા મળી જાય તો દીકરો વિદેશ ગયો છે ને, અમારે તો આ થઈ ગયું છે ને, એને બોલાવી લીધા છે ને, સરકારે આમ પાડ્યું છે ને, ગાંડા ટૂર થઈ ગયા હોય. મુખ આત્મા ક્યાંય નો ક્યાંય. કેટલે સુધીની વાતની અંદર આપણે ભ્રમિત થઈએ છીએ ત્યારે આ વાત યાદ આવે કે અનાસક્ત થયો તો તું, કે હવે તો મારે બધી ચિંતા સંસારની મટી ગઈ છે, ઘર વ્યવહારની બધું સંભાળી લીધું છે અને મેં તો સોંપી દીધું છે, સંસ્કારી પુત્ર છે અને જોઈએ એટલું મળી રહે છે, મુમુક્ષુ જીવે તો માંડ માંડ પૂરું થાય તો પણ એને સંતોષ રાખવો, અધિક કમાણે ના જવા ન નાખવા, ઉપાધિ ન વરવી, સત્સંગને નબળો ન થવા દેવો, આત્મા પરિણામ જરાય વિકળ ન થવા દેવા. જ્ઞાની પુરુષ કહે છે. અને અલ્પ ક્ષેત્રની અંદર જો આજીવિકા પૂરી થતી હોય તો ઉપાધિવાળા ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો, આરંભ સમારંભ તો ન જ કરવા. જેટલા છૂટા એટલા કર્મનું ભાગ્ય પ્રારબ્ધ થયા, પણ નવું તો મંડાણ કરાય જ નહીં. આ વિતરાગના માર્ગની આ બધી વૈરાગ્યની શ્રેણી છે. એ શ્રેણી છે એટલે જ્ઞાની પીરી કહે છે કે હજી કોઈ કામના નથી ને, આજે તો કોઈ એવી સ્થિતિ છે નહીં, પણ કાલ સવારે કોઈ એમ કે તમારી અમે આ જગ્યાએ પદવી આપીએ છીએ તમને અને નિયુક્ત કરીએ છીએ, તો પાછો ભાન ભૂલતો નથી ને પોતે? આ બધા જો અવસર આવે તો કે છે એની નિવૃત્તિ ચિંતવવી, કે પ્રભુ જે આ ઉપાધિનો યોગ પ્રાપ્ત થયો છે એ વ્યવહાર ઉપાધિ છે અને એનાથી તો હું જેમ બને તેમ જલ્દી મુક્ત થાઓ. નિવૃત્તિ ચિંતવવી, ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. નિજ ભાવની જાગૃતિ રાખવી કે હું તો આત્મા છું, આ બધાથી ભિન્ન છું. લૌકિક સંબંધ, લૌકિક વ્યવહારો, લૌકિક પદાર્થો એ બધાથી મારી જાત તો ભિન્ન છે અને અસંગ છે. જાણ્યું સર્વેથી ભિન્ન અસંગ. આ તો મેં જાણ્યું, આ તો મારું સંકેતની પહેલી પ્રતીતિ. સંકેત કયું? ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકેત. જેમ આવી પ્રતીતિ જીવની રે, હું જીવ છું એવી મને પ્રતીત થઈ. એની પહેલી પ્રતીતિના બે લક્ષણ, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. તો હું તો બધાથી ભિન્ન છું, અને વરી આમાં ક્યાં સપડાયો? પદમાં ક્યાં આવ્યો? પ્રતિષ્ઠામાં ક્યાં આવ્યો? માન પૂજામાં ક્યાં આવ્યો? સત્કારમાં ક્યાં આવ્યો? આ બધું તો ઉપાધિ છે. આ ઉપાધિ યોગ છે, નિરુપાધિ યોગ નથી. એની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ઈચ્છવી, ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. કૃપાળુ દેવે પત્રમાં તો કેટલી કૃપા કરી છે. આ આ પુરુષ જેને આપણે કહીએ, એ કહે છે કે આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિ કે ભલામણ દીધી છે. આ પ્રકારની ભલામણ કોણે કીધી છે? મહાજ્ઞાની એવા તીર્થંકરે. કોને આપી છે? જ્ઞાનીઓને. આજે કહેવાતા જ્ઞાનીઓ થઈ ગયા છે ને, 14 પૂર્વ જાણનારા, પણ મૂળ વસ્તુનું જ્ઞાનનો અભાવ, બાકીનું બધું ખરું. કે છે આ પ્રકારે કૃપાળુ દેવ શું કે છે કે આવી રીતે તીર્થંકરે કીધું છે. જુઓ તો ખરા, અને તીર્થંકર સાથેનું સામીપ્ય તો જુઓ. આમાં ક્યાંય શાસ્ત્ર વચમાં આવ્યું? આ શાસ્ત્રમાં આમ કીધું છે, ક્યાંય કીધું? અરે મહાજ્ઞાની એવા તીર્થંકર પુરુષે જ્ઞાનીઓને કહ્યું છે, આ પ્રકારે કહ્યું છે. પાછું કેમ કીધું છે? આ પ્રકારે, જેમ અમે તમને સમજાવીએ છીએ તે પ્રકારે. શું? તો કે કર્મનો તમને વિપર્યાસ ભાવ મટી ગયો હોય તો પણ જો કર્મના પ્રારબ્ધ ઉદયમાં આવે તો એની તમે જોડાશો નહીં, ઉપયોગની જાગૃતિ રાખજો. એ પ્રારબ્ધ વ્યવસાયની અંદર ઉદયમાં આવે તો જાગૃત રહેજો, અને ક્ષણે ક્ષણે એની નિવૃત્તિનું ચિંતન કરજો અને નિજ ભાવને ભાવજો. આવી મહાજ્ઞાની તીર્થંકરોએ જ્ઞાની પુરુષને આ પ્રકારે ભલામણ કરી છે તો પછી હવે આપણે આવ્યા મરાણા. તો પછી ઓલું તો 12મા ગુણસ્થાનક સુધીના ને બધાને લઈ લીધા, તેથી ન્યૂન એટલે 13માંથી ન્યૂન ત્યાં સુધીના લઈ લીધા. તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, જ્ઞાની કૃપાળુ દેવ નહીં ઓળખતા હોય આપણે બધાને. આપણે માની લઈએ કે આપણે ઘણા છીએ, તો એને એક શબ્દ મૂક્યો જે શાસ્ત્રીય શબ્દ છે, કે અમે કહી છે કે તમે જ્ઞાની છો કે અજ્ઞાની છો એ અમે કઈ કહેતા નથી, પણ માર્ગાનુસારી અવસ્થામાં હજુ પ્રવેશ થયો નથી. તો માર્ગાનુસારી અવસ્થા શું છે એ વાંચી લઉં. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ માર્ગાનુસારી અવસ્થાના 35એ 35 ગુણનું સવિવેચન આપ્યું છે આખું. એમાં એક એક ગુણ જે કીધો છે અથવા એક એક અવસ્થા કીધી છે એ વાંચી લેવું, અને આપણે જ નક્કી કરવું કે આપણો એમાં પ્રવેશ થયો છે કે નહીં. પછી આપણને સમજાય. તો હવે કે છે, એક બાજુ આખી જ્ઞાનીઓની પરંપરા લીધી છે અને બીજી બાજુ આ વ્યવહારીઓની પરંપરા લીધી. કેમ? કે હજી તો એને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી. તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્તિ ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે, એમ જણાવવા જેવું પણ રહેતું નથી. કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. કૃપાળુદેવની ભાષા છે. હવે તીર્થંકરના અધિકારથી આ વાત બધી મૂકી અને જ્ઞાનીઓ માટે મૂકી, અને એમાં એક સિદ્ધાંત આપ્યો કે એટલે કે 2 કોટીના પુરુષો બચાર, કહેનાર તીર્થંકર છે અને જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે એ જ્ઞાનીઓ છે. એને કહ્યું છે કે ભલે અનાદિનો વિપર્યાસ તમારો મટી ગયો છે અને આત્મ પરિણામી થયા છો, તો પણ પ્રારબ્ધ ઉદયમાં આવશે. ક્યાં સુધી આવશે? જ્યાં સુધી સંપૂર્ણ વિતરાગતા અથવા તો અનંત ચતુષ્ટય પ્રગટ થયું નથી ત્યાં સુધી. પ્રારબ્ધ ગમે ત્યારે પણ ઉદયમાં આવી શકે છે. કેટલું સરસ સિદ્ધાંત છે કે ઘનઘાતે કર્મ, એક પણ કર્મ જ્યાં સુધી પૂર્ણ ક્ષયને પામ્યું નથી ત્યાં સુધી એ કર્મ ઉદયમાં આવી શકે છે અને ઉદયમાં આવ્યા વિના નિવૃત્ત થવાનું નથી. એનું છિન્ન થયા છે એટલે એનું જેનું એનું બીજ નિર્બીજપણું પ્રાપ્ત થાય ક્યારે? તેરમા અવસ્થામાં. એને કહેવાય છે સહજ સ્વરૂપ પરમાત્મા. અરિહંત છે એ સહજ સ્વરૂપ પરમાત્મા. કેવડી, સર્વજ્ઞ, જૈન, અરિહંત આ બધા સહજ સ્વરૂપ પરમાત્મા. શું કામ પરમાત્મા છે? એમના અનાદિ વિપર્યાસનું નિર્બીજપણાને પ્રાપ્ત થયા છે. હવે એને આવો સંભ્રમ થાય નહીં, વિપર્યાસ બુદ્ધિ હવે થાય નહીં. કેમ કે એનું જે બીજ હતું એ બીજ છે મોહનીય. બીજ કયું છે? મોહનીય. મોહનીયનું બીજ, વિપર્યાસનું બીજ, મિથ્યાત્મનું બીજ, અજ્ઞાનનું બીજ મોહનીય છે. આ મોહનીય જ્યાં સુધી છે, અંશે પણ છે, કણિયો પણ છે, ત્યાં સુધી જીવ આત્મ સ્વરૂપને પૂર્ણપણે જાણી શકતો નથી. કેવળ જ્ઞાન ક્યાં સુધી ન થાય? જ્યાં સુધી મોહનીયનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય.
અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય પૂર્વ દર ભલે પણ જાણે તો નહીં આત્મને.
ભગવાન કુંદકુંડાચાર્ય કહે છે ભલે ને પૂર્વના પૂર્વનું જ્ઞાન તું લઈ લે, પણ જો રાગનો કણિયો રહી ગયો તો, રાગનો કણિયો, મોહનીયનો એક અંશ, મોહનીયનો એક અંશ, એને મોહનીય એટલે આ વિપર્યાસ બુદ્ધિ. ક્યાંક પરમાં સ્વપણાની માન્યતા, પરને વિશે સ્વપણાનો ભાવ, અને જેવો સ્વપણાનો ભાવ થાય એટલે રાગ ઉત્પન્ન થયા વિના રહે નહીં, મારા પણ ઉત્પન્ન થયા વિના રહે નહીં, મમત્વ જાગ્યા વિના રહે નહીં. અને એ ઉત્પન્ન થવાનું કારણ તો અહમ છે, કેમ કે એણે દેહ સંબંધથી એ પદાર્થનો વિચાર કર્યો. આત્મ સંબંધથી વિચાર કર્યો હોત તો આત્માથી તો બધા જ ભિન્ન છે, પણ વિચાર થયો ત્યાં દોષ આવી ગયો. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે. આ અનાદિ સ્વપ્ન દશા છે અને એમાં અહમ ભાવ અને મમત્વ ભાવ આ બે ભાવ જીવને વિપર્યાસનું સ્વરૂપ છે. આ વિપર્યાસ એનો ગમે તેટલો અભ્યાસ કરે પણ એની અંદર જો સેજ મોહનીયનો અંશ રહી ગયો તો એ આત્માના ગુણોને નાશ કરવા માટે સમર્થ છે. એ કહે છે કે આ એનો એને હજુ માર્ગાનુસારી અવસ્થામાં પ્રવેશ થયો નથી એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્ત ભાવ રાખવો. શું કરવું જીવે? આપણે હવે પહેલી શ્રેણીમાં તો આવતા નથી, જ્ઞાની પુરુષની શ્રેણીમાં આપણાથી પ્રવેશ નથી. આપણું તો કૃપાળુ દેવે દશા બતાવી દીધી કે માર્ગાનું સારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, તો અમારે શું કરવું? તો કે છે એવા જીવને તો આ સર્વ વ્યવસાય, ઉદયનો હોય કે ઈચ્છાનો હોય, તું ભેદ કરીશ માં, એ ઉદયનો જે છે એને ભોગવવું પડે એ વિચારની ભૂમિકા જ્ઞાનીઓની છે, તારી નથી. સામાન્ય જીવ, વિપર્યાસ વાળા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્ત ભાવ રાખવો. એને તો એ જ વિચારવું કે અમારો બધો જ વ્યવસાય ક્યારે ટળે, હું ક્યારે આ વ્યવસાયથી નિવૃત્ત થાવ. એને ભેદ કરવા જશે તો ત્યાં તો મારો શું થાય? કર્મના ઉદયનો છે. જેમ આપણે બહાનું લઈએ છીએ, બાનું શું લઈએ છે? કર્મનો ઉદય છે. ઉદય અને ઈચ્છા એ હજી અજ્ઞાન અવસ્થાની અંદર એનો વિવેક થાય એ સ્થિતિ છે નહીં, થઈ શકે નહીં. વિવેકની જાગૃતિ એ સતનો જેને આવિર્ભાવ થાય એ જ કરી શકે, એ જ સત અને અસતના ભેદ કરી શકે. અસતમાં જ ગળાડૂબ છે, એ સતને અસતનો શું ભેદ કરે? એ કરે તો કેવો કરે? જેને બે વસ્તુનું જ્ઞાન છે, મણી અને કાંચન, કાચ, મણી અને કાચ, કંચન અને કથિર, આ બેયનો ભેદ કરી શકે કોણ? કરી શકે જેને બેયનું જ્ઞાન છે. એમ જેને આ પ્રકારનું સમ્યક દર્શન થાય, આ આત્મભાવ અને આ અન્ય ભાવ, કૃપાળુદેવ એક જગ્યાએ પત્રમાં 525 માં લખ્યું એવો દીર્ઘકાલીન અભ્યાસ થાય. આ આત્મભાવ આ અન્ય ભાવ, આ આત્મભાવ આ અન્ય ભાવ, એવું બોધવીજ દીર્ઘકાળના અભ્યાસ પછી જીવમાં ઉત્પન્ન થવું સંભવ છે. આવું બોધવીજ પ્રાપ્ત થાય તો એ કહી શકે. એટલે જ્યાં સુધી એ અવસ્થા આવી નથી ત્યાં સુધી આપણી મુમુક્ષુ અવસ્થાની અંદર ભગવાનનો બોધ શું છે કે આ સર્વ વ્યવસાય, મારો જે કઈ વ્યવસાય છે આ સંસાર સંબંધી, એનાથી વિશેષ વિશેષ નિવૃત્ત ભાવ રાખવો. બસ હું આ સંસારિક વ્યવસાયથી ક્યારે છૂટું, વધારેમાં વધારે જલ્દીમાં જલ્દી યથાશીઘ્ર વિશેષ વિશેષ એને ચડતા ભાવ રાખવા, વધતા ભાવ રાખવા. આજે આટલો નિવૃત્ત થયો કાલે વિશેષ નિવૃત્ત થઈશ, આજે આટલું છોડ્યું કાલે એ છોડીશ. અને એની અંદર એને પોતાને પાછી શ્રદ્ધા જાગે કે કઈ છૂટવાથી હું મરીને જ જતો. જો સાચું એનું ચિંતન હોય તો તરત એને એમ થશે કે આ બધું તો છૂટી શકે એવું છે, એના વિના ચાલી શકે એવું છે. કેટલી વસ્તુમાં આપણી મિથ્યા માન્યતા છે કે આના વિના ન ચાલે. વિચાર કરજો, આપણે હજાર ચીજનો વિચાર કરીએ આપણને એમ જ થાય કે આ જોશે આ જોશે, અને જ્યારે એની સ્થિતિ આવે એટલે પૂછ્યું એના એક બાપે એના દીકરાને ગરીબીનો ખ્યાલ આવે એટલે કહ્યું કે હાલ બેટા આપણે ગામડે 2 દિવસ ફરવા જાય. એટલો બધો વૈભવની અંદર આ દીકરો ઉછરે છે અને ગરીબ શું છે ખબર નહીં પડે. એક પાછા આવ્યા 2 દિવસ પછી અને બાપે ફરીથી કીધું કે બેટા આપણે ગામડામાં ગયા, કેટલી ગરીબી છે, લોકો કેવી ગરીબીમાં જીવે છે, તને કઈ બોધપાઠ મળ્યો? તો કે હા મને મળ્યો. શું તને બોધપાઠ મળ્યો? કે ગામડાના લોકો કેટલા સુખી છે. પપ્પા આપણે તો દરેક કામ કરવા માટે હવારે ઘાટી આવ્યો કે નહીં, રસોઈ આવ્યો કે નહીં, રાહ જોવી પડે, એ તો બધા ફટાફટ બધું પોતાનું કરી લે છે. આપણે ત્યાં તો નળની અંદર પાણી આવે કે નહીં, એને ત્યાં તો એવું 12 માસ નદી વહેતી હોય ને બધા જઈને પાણી ભરી આવે ને વાત પૂરી થઈ જાય, એ તો હંમેશા સુખી ને સુખી. આપણે ત્યાં તો આ રાત્રે દીવા બધી કરવા, આજે વીજળીનું કનેક્શન પાવર છે કે નહીં કે શું છે, અને એને તો આખું નક્ષત્ર અને આખું આકાશ એને તો એના આંગણામાં પ્રકાશ પાથરે છે. 2 દિવસ રહ્યો, કોઈને કાંઈ ચિંતા જ નહોતી, બધાને બધું જ કામ સરળ અને સહજ જ હતું. આપણે કેટલા બધા ગરીબ છીએ એ મને અહીંયા આવીને ખબર પડી. આપણે સાધનોથી ગરીબ થયા છીએ, આપણે સુવિધાઓથી ગરીબ થયા છીએ, આપણે સગવડતાઓથી ગરીબ થયા છીએ. મોર આઈ હેવ લેસ આઈ એમ, મારી પાસે જેટલું વધુ છે એટલો જ હું ઓછો છું, એટલો જ ઊણો છું, એટલો જ અધૂરો છું. ઓહો, આટલા બધા વિના બધું ચાલી શકે એમ છે? તો કે સરસ ચાલે એમ છે, સરળ ચાલે એમ છે, સહજતાથી ચાલે એમ છે, જીવન ચાલશે જ. આ દ્રષ્ટિકોણ છે. જ્ઞાની પુરુષ કહે છે વિશેષ વિશેષ નિવૃત્ત ભાવ રાખવો, આ મારો જે વ્યવસાય છે એનાથી, અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે. એમ જણાવવા જેવું પણ રહેતું જ્ઞાની પુરુષ કહે છે કે જેને માર્ગાનુસારીમાં પ્રવેશ નથી એને અમારે કહેવું પડે કે તમારે તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્ત ભાવ રાખવો અને વિચારની જાગૃતિ રાખવી. કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે. સહેજે કોને આવે? જે સ્વ સંબંધી વિચાર કરે એને. જે વિચાર જ ન કરે મૂઢને ન આવે. સહેજે કેને આવે? વિચાર કરે એને આવે. એટલે કૃપાળદેવે આત્માનું આખું સ્વરૂપ કીધા પછી એનું રહસ્ય શું કીધું? કે કર વિચાર તો પામ. તો વિચાર નહીં કર તો આત્મા ગમે તેટલો ઐશ્વર્ય સંપન્ન હોય, ગમે તેટલો અનંત જ્ઞાન ને અનંત દર્શન ને અનંત શક્તિરૂપ હોય, તો તને કઈ આવશે? અનુભવમાં આવશે નહીં. કેમ કે કોને આવે? આત્મા સંબંધી જે વિચાર કરે એને. તો એ કે છે કે તો એ સહેજે સમજણમાં સહેજે આવી શકે એવું છે. અને આ સમજણનો આખો માર્ગ છે, અને સમજણનો માર્ગ એનો પ્રારંભ વિચારથી થાય છે, અને સાચા વિચારનો પ્રારંભ જેમાંથી સમજણ નીપજે એ વિચાર સત્પુરુષના વચનમાંથી આવે છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.